tane şey gelince.
Judging and
the last time તીર્થંકર અને ભગવાનનો પાઠ આપણે જોયો હતો. મને કોઈ એક જણ બતાવે તીર્થંકર અને ભગવાનમાં શું ફરક છે. કોઈ કોઈ નવો વ્યક્તિ હોય, કોઈ યંગસ્ટર હોય, મને બતાવે. હા, કોણ બોલશે?
તીર્થંકર હું બોલું છું. પ્રતીક, બીજું કોઈ બોલશે? બીજું કોઈ? ઓકે, તીર્થંકર, બધા તીર્થંકર ભગવાન હોય છે, પણ બધા ભગવાન તીર્થંકર નથી હોતા.
તમારો પ્રશ્ન એમ છે કે બધા ભગવાન તીર્થંકર કેમ નથી હોતા?
કેમ કે બધા ભગવાનને તીર્થંકર નામ કર્મ નો ઉદય નથી હોતો.
બહુ સરસ, ફાઇન. પછી બીજો પોઈન્ટ કોઈ યાદ આવે છે? તીર્થંકર ને શું હોય છે? કલ્યાણક હોય છે.
કલ્યાણક હોય છે,
રાઈટ. પાંચ કલ્યાણક અથવા ત્રણ કલ્યાણક વાળા અથવા બે કલ્યાણક વાળા. અને જે સામાન્ય ભગવાન હોય એમને કલ્યાણક હોતા નથી.
નથી.
જે પાંચ કલ્યાણક વાળા તીર્થંકરો હોય તેમને જન્મથી જ ત્રણ જ્ઞાન ના ધારી હોય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. અને દીક્ષા લેતાની સાથે એમને મન પર્યાય જ્ઞાન પ્રગટ થઈ જાય. ત્યારે બીજા બધા સામાન્ય ભગવાન ને એવું નિયમ નથી. મતિ શ્રુત જ્ઞાન તો હોય જ, પણ અવધિ જ્ઞાન નો નિયમ હોતો નથી. એ પ્રમાણે એનામાં ફરક જોવામાં આવે છે. બરાબર ને? કેવો મતલબ? સમોકરણ ભગવાન નું ક્યાં હોય? મધ્ય લોક માં હોય.
મધ્ય લોક માં.
અને હજી તો અર્યંત દશા છે ને, ભગવાન ની અંદર તો તીર્થંકર આપણે અર્યંત ભગવાન પણ આવી ગયા અને સિદ્ધ ભગવાન પણ આવી ગયા. કેટલાક ભગવાન તો એવા છે જે અર્યંત દશામાં છે, જે અહીંયા આગળ મધ્ય લોકમાં જોવામાં આવે છે. અને જે સિદ્ધ ભગવાન જે છે એ ઉર્વ લોકમાં, મતલબ કે ત્યાં આગળ સિદ્ધાલયમાં જોવામાં આવે છે. આખી પૃથ્વી ઈશ્વર પ્રાગદ્વાર અને સર્વત ઉચ્ચર ત્યાં આગળ જોવામાં આવે છે. એવી રીતે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ જોવામાં આવે છે. સામાન્ય બધા પોઈન્ટ બતાવું છું. અને જેને આપણે સામાન્ય ભગવાનની જે હોય છે, અમુક બધા જ ભગવાનોની દિવ્ય ધ્વનિ જોવામાં આવતી નથી.
આપણે
કેટલાક અંતરો અમને જોયા હતા, બંનેમાં ડિફરન્સ આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે મને એ બતાવશો કે બંનેમાં સમાનતા શું છે? કોણ બતાવશે?
બધાને અનંત ચતુષ્ટય હોય છે, કેવળ જ્ઞાન હોય છે.
શું હોય છે? તીર્થંકર ભગવાને પણ ચાર ઘાતી કર્મ નો ક્ષય કર્યો છે અને સામાન્ય ભગવાને પણ ચાર ઘાતી કર્મ નો ક્ષય કર્યો છે. એક કેવળ જ્ઞાન લીધું તમે, અને એની સામે સાથે બીજું શું લઈ લો તમે? બીજું કોઈ લક્ષણ છે? તમે આ સર્વજ્ઞ લક્ષણ ની અપેક્ષા એ વાત કરી. બીજું કોઈ લક્ષણ છે જે બંને માં કોમન છે? અનંત ચતુષ્ટય ની અંદર એક સર્વજ્ઞતા ભી આવી જાય અને એક વિતરાગતા. અર્યન તીર્થંકર ભગવાન પણ વિતરાગી છે અને સર્વજ્ઞ ભગવાન અને બીજા જે સામાન્ય ભગવાન છે તે પણ વિતરાગી છે. જેવો આપણે દેવ નું લક્ષણ નક્કી કરીએ છીએ ને, સર્વજ્ઞ, વિતરાગી અને હિતોપદેશી, એને સાચા દેવ. જેને સર્વજ્ઞ હોય, વિતરાગી હોય અને હિતોપદેશી હોય તેને દેવ કહેવામાં આવે. તો આ જે દેવની પરિભાષા બનાવી છે તે તીર્થંકર ની મુખ્યતાથી એમની પરિભાષા બનાવવામાં આવી છે. હવે એમાંથી સમજો કે બીજા જે ભગવાન હોય, તો ભગવાન કોને કહીએ એમ પૂછવામાં આવે, તેની અંદર આપણે બે લક્ષણથી આપણે એમને બતાવીએ છીએ. જે સર્વજ્ઞ અને વિતરાગી હોય તેને ભગવાન કહેવામાં આવે છે. એટલે બંનેમાં કોમન શું થઈ ગયું? તીર્થંકર નો જીવ પણ સર્વજ્ઞ અને વિતરાગી અને બીજા સામાન્ય ભગવાન પણ સર્વજ્ઞ અને વિતરાગી, તો બંનેમાં ફરક શું થઈ ગયો? કે હિટ ઓફ દિશીનો કે તીર્થંકર ભગવાન ની દિવ્ય ધ્વનિ જોવામાં આવે છે પણ સામાન્ય ભગવાન ની પ્રમાણે જોવામાં આવતું નથી. એ બંનેમાં એ ડિફરન્સ, બે લક્ષણ સમાન મળે છે અને એક લક્ષણ સમાન મળતું નથી. આ પ્રમાણે બંનેમાં સમાનતા પણ જોવામાં આવે છે અને બંનેમાં અસમાનતા પણ જોવામાં આવે છે. આ પ્રમાણે તીર્થંકર અને ભગવાન નો આપણે એક સામાન્ય એનું સ્વરૂપ સમજ્યા. આમાં કોઈ ક્વેશ્ચન બધાને કોઈને?
નિલેશભાઈ, એક ક્વેશ્ચન ઉત્પન્ન થાય છે, થોડો સમસરણ રિલેટેડ છે, કે તીર્થંકર ભગવાન, કે તીર્થંકર ભગવાન જે હોય એમની આપણને ખબર છે કે ડેઈલી અમુક દિવસ, અમુક કલાક, અમુક અમુક ઘડી જેમની દેશના હોય છે, લાઈક 7 અવર્સ અ ડે કે એવું કંઈક, તો પછી એ સિવાય, એ સિવાયના સમયમાં તો શું હોય? હેલો,
હેલો, હા બોલો બોલો.
હા, તો 7 કલાક સિવાય તો તીર્થંકર ભગવાન ત્યાં દિવ્યવાણી, આઈ મીન એમની દિવ્ય ધ્વનિ ના ખરે, રાઈટ? એ 7 કલાક સિવાય દરરોજના,
બરોબર?
હા, તો એ સમયમાં
તીર્થંકર ભગવાનની,
હા,
એ સમયે શું કરતા હોય એમ બધા?
હા હા,
આ તો હલો કેવું હોય કે જયારે સમોસરણ હોય ને તેમની દિવ્ય ધ્વનિ ખીરે એ વખતે જે દિવ્ય ધ્વનિ કરે, પણ એ સિવાય સમજો કે દિવ્ય ધ્વનિ ન ખીરે તો એ સમયે લોકો દર્શન કરવા બી આવે કે ના આવે?
બરાબર,
દર્શન કરવા આવે, બધી જે ગતિવિધિ છે એ તો બધી, એટલે આ તો એક જે સમોસરણ માં જાય છે એના તરફથી મેં વાત કરી, અને એને છોડીને સમજો તમે સર્વજ્ઞ ભગવાન ની જ વાત કરતા હો તો કશું નહીં, એ તો જેમ છે તેમ સ્થિત છે. કેટલાક કાળ એમની વાણી ખરે છે, નથી કરતી તો નથી કરતી, એમાં કોઈ વાંધો નથી. મતલબ કે સમોસરણ ની અંદર તો એ ભગવાન જોવામાં આવે છે એમ કેવાનો મતલબ.
ઓકે, તો સમોસરણ મતલબ કે 24 કલાક
ભગવાન હોય, સમોસરણ હોય જ કહેવાનો મતલબ.
બરાબર,
સમોસરણ ની રચના તો એ જયારે એમની જયારે શુદ્ધ થવાના હોય ને એના કેટલાક સમય પહેલા જે સમોસરણ આદિ બધું એ મતલબ કે બધું છૂટી જાય છે એમ કહેવાનો મતલબ.
બરાબર,
ઈશ્વરને એવી યોગ્યતા છે એવું જેનો કાળ પાકે છે ત્યારે એ સમોસરણ આદિ બી બધું નીકળી જાય છે, પણ ત્યાં સુધી કન્ટિન્યુટીમાં એમનું સમોસરણ બન્યું રહે, એમનો પછી શું કહેવાય કે બધી જગ્યાએ સમજો કે વિહાર કરવા જાય બધી જગ્યાએ, એટલે કે એમનું સમોસરણ કોનું બનેલું હોય છે? તો ખરેખર સમોસરણ બન્યું હોય છે સૌધર્મ ઇન્દ્ર હોય છે, તો કે છે કે જ્યાં આગળ જવાની અને એ આત્માના પ્રદેશોની જ્યાં આગળ જવાની યોગ્યતા હોય એ બાજુ સમજો વિહાર કરે છે, અને જે જે દેશમાં વિહાર કરે છે તો ત્યાંની જનતાને એમનો સહજતાથી એ પ્રમાણેનો લાભ મળી જાય છે. તીર્થંકર ભગવાનને કોઈ પણ પ્રકારનો એવો વિકલ્પ હોતો નથી, એમ એ જ્યાં જ્યાં જાય છે જે જગ્યાએ જાય છે તો એના હાથ નીચે, મતલબ કે એ બાજુ સમજો કે એ સૌધર્મ ઇન્દ્રના પ્રદેશો એ બાજુ આવી રીતે ફરતા રહે છે, તો ત્યાં આગળ તીર્થંકર ભગવાન અને એના નીચે આવી રીતે સમોચરણ એ બધું સહજ એ પ્રમાણે બધું ફર્યા કરે છે કેવાનો મતલબ. આ પ્રમાણેની રચના હોય છે.
બરાબર,
સ્પેશિયલ શું કરીશું, એક વખતે સમોસરણ ની પણ કેટલીક ઘટનાઓ છે ને એની ચર્ચા પછીથી કરીશું આપણે, એ મારા ખ્યાલમાં છે. તો જયારે એની ચર્ચા કરશો ને ત્યારે હું તમને એ સમોસરણ ની પણ કેટલીક ઘટનાઓ હશે તો આપણે એ સંબંધે ની પણ આપણે એની ચર્ચા જોઈશું, બરાબર ને?
બરાબર,
હા હા. હવે તીર્થંકર અને ભગવાન સંબંધી નો કોઈ પ્રશ્ન છે?
ના,
હિતોપદેશી જે છે તે તીર્થંકર હોય છે કારણ કે એમની દિવ્ય ધ્વની માંથી હિતોપદેશી હોય છે, અને સામાન્ય ભગવાન હોય છે તે એમને સર્વજ્ઞ અને વિતરાગી હોય છે, પણ હિતોપદેશી નથી હોય,
વિતરાગી હોય છે,
વિતરાગી અને સર્વજ્ઞ હોય છે.
હિતોપદેશી નથી હોતા એટલે, હા વિતરાગી અને આ એક બીજી સામાન્ય પછી એની અંદર કેટલીક વિશેષ વાત હોય, દાખલા તરીકે ભગવાન હોય તો કેટલાક ભગવાન ને પણ કહીએ છીએ ને ગંધકૂટી હોય છે, રચના હોય છે, એમાં ક્યારેક ક્યારેક એમની દીક્ષા કરે છે, તો એ બધી વાત ગૌણ છે. અત્યારે એક સામાન્ય વાત ચાલે છે કે સામાન્ય રૂપથી અમારા બંને કયો પોઈન્ટ લઈને આપણે સમજી શકીએ, બરોબર?
હાજી,
હા, એ પ્રમાણે બરોબર. હવે હું આજે દેવ દર્શન આપણે વિષય ચલાવીએ. બાલ બુદ્ધ ભાગ એક ની અંદર ચોથો ભાગ છે દેવ દર્શન,
બરાબર.
અચ્છા, મારે પૂછવું છે કે તમારા બધા પાસે બાલ બુદ્ધ ના ભાગ છે ખરા? હવે આજે આપણે દેવ દર્શન ઉપર આપણે ચર્ચા થોડીક જોઈશું. દેવ દર્શન અને મંદિર એ સંબંધી આપણે બેઝિક ચર્ચા આપણે જોઈએ છીએ. પેલા જો હવે સૌથી પહેલો શબ્દ પ્રયોગ આવ્યો છે દેવ દર્શન, એમાં બે શબ્દ આવ્યા છે દેવ અને દર્શન. અહીંયા આગળ દેવ નો અર્થ શું સમજવો અને દર્શન નો અર્થ શું સમજવો? કે જગત ની અંદર દેવ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. એમાં એ સમજો કે મુખ્ય રૂપથી આપણને રેગ્યુલર સ્વાધ્યાય ની અંદર ત્રણેક શબ્દ એવા આવે છે કે જે સ્વાધ્યાયો ની અંદર પણ એ શબ્દ નો પ્રયોગ થતો જોવામાં આવે છે. એક તો દેવ શબ્દ આવે છે જે દેવ ગતિ નામ કર્મ નો ઉદય જે જીવને હોય તેવા જીવોને પણ દેવ કહેવામાં આવે છે. ચાર ગતિ છે ને, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, દેવ ગતિ અને નરક ગતિ, તેમાં દેવ ગતિના જીવોને પણ દેવ શબ્દ કહેવામાં આવે છે, દેવથી સંબોધિત કરવામાં આવે છે. એક તો એ દેવ થઈ ગયા. બીજા એક સુદેવ અને એક કુદેવ, એવી રીતેની ચર્ચા આવે છે. શું એટલે શું કે સાચા દેવ, અને બીજું કુદેવ એટલે શું કે જે સાચા દેવ નથી તેને કુદેવ કહેવામાં આવે છે. આપણે મેઇન ચર્ચા આ સુદેવ અને કુદેવ ની કરવાની. જે દેવ દર્શન ની ચર્ચા છે તેમાં ઓલા દેવ ગતિ ના દેવો ની ચર્ચા નથી કરવાની, અને ના કુદેવ ની ચર્ચા કરવાની છે. આપણે સુદેવ એટલે સાચા દેવ ની આપણે ચર્ચા જોઈશું. કેમ એવી રીતે ભાગ પાડો છો? એટલા માટે ભાગ પાડીએ છીએ કે આપણે દેવ દર્શન નો પ્રયોગ કરીએ ને, દેવ દર્શન આપણે પાઠ શકવો છે. તો દેવ એટલે તો આપણે અહીંયા આગળ દેવ કયા લેવા કે જે 18 દોષ રહિત, જે વિતરાગી અને સર્વજ્ઞ છે તેને આપણે દેવ તરીકે આપણે અહીંયા આગળ ચર્ચા કરવાની છે. અને દર્શન એટલે શું? દર્શન એટલે દેખવું. પણ વાત એ છે કે દેવ દર્શન માં ખાલી જીનેન્દ્ર ભગવાન ને દેખવું તે દેવ દર્શન નથી કીધું, પરંતુ પૂજ્યતા સાથે દેખવું, આ મારા હિતના નિમિત્ત છે એવી માન્યતા પૂર્વક એમના દર્શન કરવા દેખવું, આપણા હૃદયની અંદર પૂજ્યતાનો એ પ્રમાણેનો ભાવ જાગ્રત થવો, એ ભાવ સહિત એમને દેખવું, તેને દેવ દર્શન કહેવામાં આવે છે. જો મંદિરની અંદર આપણે બધા જઈએ, આપણે પણ જીનેન્દ્ર ભગવાનને જોઈએ. હવે આપણી સાથે કદાચ કોઈ ડ્રાઈવર આવ્યો હોય તો ડ્રાઈવર પણ આવી રીતે સાથે ઉભો રહીને જીનેન્દ્ર ભગવાન ને જોવે, પરંતુ એની અંદર સમજો કે એમને પૂજ્યતાનો ભાવ નથી, અને આપણને તો પૂજ્યતાનો ભાવ છે. તો એ જીનેન્દ્ર ભગવાન ને જોતો હોવા છતાં પણ, ચક્ષુ ઇન્દ્રિયથી દેખતો હોવા છતાં પણ એને દેવ દર્શન નથી કહેવાતું, અને તત્ સંબંધીનું એને પુણ્યનો બંધ બી નથી થતો. ત્યારે આપણે જીનેન્દ્ર ભગવાન ને જોઈએ છીએ ત્યારે અંદરમાં હર્ષના પરિણામ થાય છે, હર્ષોલ્લાસ પરિણામ થાય છે, એક પૂજ્યત્વનો ભાવ જાગ્રત થાય છે. તો કે એવા ભાવ સહિત આપણે દેખીએ છીએ, તો એવા ભાવ સહિત દેખવાથી એ ક્રિયાને દેવ દર્શન પણ કહેવામાં આવે છે, અને આપણા જે પરિણામ નિર્મલ થયા એનાથી પુણ્ય પ્રકૃતિનો બંધ પણ થાય છે. આ પ્રમાણે દેવ દર્શન શબ્દની અંદર ઘણો ભાવ સમાયેલો છે. આટલું ક્લિયર?
હાજી,
હા, બધાને ખ્યાલ આવે છે ને?
હાજી,
હાજી. હવે જુઓ કે દેવ દર્શન ની અંદર હવે નક્કી એ થઈ ગયું કે આપણે જીનેન્દ્ર ભગવાન ના દર્શન કરવાના છે, બીજા કોઈના દર્શન દેવ દર્શન માં આવતા નથી, કુદેવ ના દર્શન પણ દેવ દર્શન માં આવતા નથી. ઇન કન્ડિશન કેમ, એવું કારણ કેમ? એનું કારણ આપણને ત્યારે મળે કે સૌથી પહેલા આપણે એ નક્કી કરીએ કે આપણે દેવ દર્શન શેના માટે કરવા છે. જગતની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે તો કોઈ પણ પ્રયોજન વગર કોઈ પણ કાર્ય થતું નથી અથવા તો કરતો નથી. તો આપણે પણ આ એક પ્રોસેસ કરીએ છીએ. દેવ દર્શન એ પણ આપણી એક ગતિવિધિ છે, આપણી ક્રિયા છે, જે આપણા જીવનની અંદર એ આપણે કરવા માંગીએ છીએ. કે શું કારણ છે કે આપણે દેવ દર્શન કરવા જોઈએ અથવા તો આપણે કરીએ છીએ? આપણને મૂળ એના કારણની ખબર પડી જાય તો મારે કોના દર્શન કરવા અને કોના દર્શન ન કરવા એનો વિવેક પણ આપણને જાગ્રત થઈ જાય. અહીંયા આગળ કોના દર્શન કરવા, કે જે 18 દોષ રહી સર્વજ્ઞ અને વિતરાગી છે એવા જિનેન્દ્ર ભગવાન જે વિતરાગી દેવ છે તેના તો દર્શન કરવા, અને બાકી જે પણ છે કે જે રાગી દ્વેષી દેવ છે કે એના કોઈના પણ મારે દર્શન ન કરવા. એનું મૂળ કારણ એ છે કે સૌથી પહેલા તો મેં જેને આદર્શ બનાવ્યા છે, જેને મારા હૃદયની અંદર મેં પૂજ્યતાનું સ્થાન આપ્યું છે, તો તે મેં એ કોને આપ્યું છે? તો તે વિતરાગી દેવને આપ્યું છે. વિતરાગી દેવને કેમ આપ્યું છે? કે વિતરાગી દેવને મેં મારે પણ એમના જીવું બનવા માટે, મારે પણ સ્વયં વિતરાગી બનવા માટે જે વિતરાગી થયા છે કે એ મારા પૂજ્ય છે ને, કે મારે એમના જેવું બનવું છે અને એ એવા છે, વિતરાગી છે, એટલા માટે એ પૂજ્યતાનું સ્થાન મારા હૃદયમાં એમનું મતલબ બિરાજમાન કર્યા છે. બટ હું એ જ દેવને પૂજવા માંગુ છું, અન્ય કોઈને પૂજવા માંગતો નથી. ઉપકાર છે એમનો, એટલે શું ઉપકાર છે? કે એમની દિવ્ય ધ્વનિના માધ્યમથી એ જે વાત બતાવે છે, મૂળ મુદ્દાની વાત તો એ છે કે એ જે વાત બતાવે છે તો કહે છે કે એમની વાતથી, એમના ઉપદેશથી મારા આત્માનું હિત થાય છે. વસ્તુનું સ્વરૂપ શું છે, વસ્તુ વ્યવસ્થા શું છે, હું કોણ છું, મારું ખરું સ્વરૂપ શું છે, આ શરીર શું છે, આ જગતની વ્યવસ્થા શું છે, આ બધાનું જેમ છે તેમ સાચું જ્ઞાન દેવના માધ્યમથી મને થાય છે. અને એ જ્ઞાન કરવાથી મારા રાગવેશના પરિણામની અને નિષ્યાત્વના પરિણામનો નાશ થાય છે અને મને વિકરાગ દશાની પ્રાપ્તિ થાય છે. તો કે એમનો આવો ઉપદેશ સાંભળીને આવો મારા જીવનમાં પરમ ઉપકાર એમનો થાય છે, એના માટે મને એમની ભક્તિ કર્યા વગર રહેવાતું નથી. માટે આવા ભાવના મતલબ કે આવા ભાવથી હું એ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરું છું. મૂળ પોઈન્ટ શું આવ્યો, દર્શન કેમ કરું છું? કે મારે એમના જેવું થવું છે. તો કે એમના જેવું થવું છે તો કહે છે કે એમાં એમની પાસે જ કેમ જાઉં છો? એમના પાસે એટલા માટે જઈએ છે કે એ પરમ સુખી, એ પરમ સુખી કેમ છે? કારણ કે એમને મોહ રાગ દ્વેષનો નાશ કર્યો છે, માટે તે પરમ સુખી છે. અને પરમ સુખી વ્યક્તિ પાસેથી મને પરમ સુખની, સાચા સુખની જાણકારી મળશે અને એના માધ્યમથી હું પણ પરમ સુખી થઈશ. માટે હું સાચા દેવ પાસે જઈને એમના દર્શન કરું છું. હા ભાઈ, બધાને ખ્યાલ આવ્યો? હાજી, હાજી. જો આપણે દર્શન કરીએ અને મને જ્ઞાન નથી કે હું કોના દર્શન કરું છું, તો મને દર્શનનું ફળ મળતું નથી. એક સામાન્ય, એકદમ સામાન્ય પુણ્ય બંધાય છે, પણ એનાથી વિશેષ આપણને કોઈ ફળ મળતું નથી. મુખ્ય વાત એ છે કે એક સામાન્ય વાત કરું છું, ઘણા વર્ષોથી આપણે દર્શન કરતા હોઈએ, પણ હું ખરેખર કેમ દર્શન કરું છું, શા માટે આમને જ દર્શન કરું છું, જો મને એનો ખ્યાલ ન હોય તો એ જે મેં ક્રિયા કરી, એ જે મેં એક્સરસાઇઝ કરી, એનું મને ફળ શું મળ્યું? એ ગતિવિધિ મેં કરી, એનું મને ફળ શું મળ્યું? તો અહીંયા આગળ કહે છે કે જે પણ ગતિવિધિ ધર્મના નામે કરીએ છીએ, આપણને એના સ્વરૂપનો ખ્યાલ હોવો જોઈએ. અને સ્વરૂપના ખ્યાલ પૂર્વક જેટલી પણ ધર્મની જો ગતિવિધિ કરવામાં આવશે, એ બધી ફલદાયી થાય છે. જીનેન્દ્ર ભગવાનના દર્શનથી નિજના દર્શન થાય છે. શાસ્ત્રના વચનો છે, મૂળ વાત આવી છે કે સર્વજ્ઞ ભગવાનના દર્શન કેમ કરવા, દેવ દર્શન કેમ કરો. તો કહે છે કે જીનેન્દ્ર ભગવાનના દર્શનથી નિજ દર્શન થાય છે. નિજ દર્શન એટલે આત્માનો અનુભવ થાય છે. એટલે આત્માનો અનુભવ કેવી રીતે થાય? એમ એમને જોવાથી આત્માનો અનુભવ થાય. એટલે ભાઈ, એમને જોવાથી આત્માનો અનુભવ થાય છે એમ કીધું, એ ડાયરેક્ટ વચન કીધું. એમને જયારે જોઈએ છે ત્યારે એમની શાંત છબી, શાંત મુદ્રા જોઈને અંદરમાં આવો શાંત જીવ વિરાજમાન છે, એમની જે ચેષ્ટા એમના મોઢા પરથી, એમની જેને કહેવાય કે એમની કાયા પરથી, એમના રોમ રોમ માંથી શાંતિ જરે છે, તો કે એના પરથી વિતરાકતા અને શાંતિના મને દર્શન થાય છે. મારા માનસિક જ્ઞાનમાં, મારા અનુમાન જ્ઞાનમાં મને ખ્યાલ આવે છે કે આ એ વ્યક્તિ છે જેને હવે કંઈક કરવા જેવું રહ્યું નથી. જેને કહેવાય કે આ એ વ્યક્તિ છે જે પરિપૂર્ણતાને પ્રાપ્ત થયા છે. આ એ વ્યક્તિ છે જેને રંજ માત્ર પણ હવે રાગ દ્વેષ રહ્યા નથી. આ એ વ્યક્તિ છે કે જેને રંજ માત્ર પણ કપાઈ દેખાતી નથી. કેટલા શાંત 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 ઠરેલા છે. ખરેખર મારે જો શાંતિ જીવતી હોય તો એમને જે કર્યું એ જ હું કરીશ. એમને શું કર્યું કે મો રાગ દ્વેષનો અભાવ કર્યો. એવી રીતે જો હું પણ મો રાગ દ્વેષનો અભાવ કરીશ તો હું પણ એમના જેવો પરમાત્મા બની ગઈ. તો આવી રીતે એમનું ચિત્ર જોઈને, એમની પ્રતિમા દેખીને આપણને એવો ભાસ થાય છે, આપણને એવું જ્ઞાન થાય છે. જીનેન્દ્ર ભગવાનને જયારે જોઈએ છે ત્યારે સ્વયમેવ જ આપણા પરિણામ પણ એવા નિર્મલ થઈ જાય છે. એકદમ ચિત્ત શાંત શાંત થઈ જાય છે. તો એના પરથી અનુમાન લગાવીએ છીએ કે ખાલી એક આ ભગવાનને, બહારના ભગવાનને જો જોતા જ મારા પરિણામ શાંત થઈ જતા હોય તો હું મારા ભગવાન એટલે મારા આત્માને જોવાથી મને ખરેખર વાસ્તવિક શાંતિ ન મળે એવું ત્રણ કાળમાં બને નહીં. માટે મારા આત્માને શાંત કરવા માટે હું આ શાંત સ્વભાવી ભગવાનને પણ બહારની અંદર નિહારવા માટે દેવ દર્શન કરું છું. હા ભાઈ, કોઈ ક્વેશ્ચન ખ્યાલ આવે છે? તને ખ્યાલ આવે છે ને દેવ દર્શન ના? બરાબર. આપણને આ મેન વસ્તુ છે, આપણને શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે. અને એકદમ સુખી થઈ ગયા છે. સુખનો જીતેજ એમના તરફથી મળે છે. અને એટલા માટે હું વારંવાર એમના જોડે જઈને વસ્તુનું સ્વરૂપ જાણીને, જેને કહેવાય કે હું પણ મારા આત્માની ઓળખાણ કરીને ભગવાન બનવા માંગુ છું, માટે હું દેવ દર્શન કરું છું. આપણને જવાબ આવવો જોઈએ. રૂઢિથી દર્શન કરવા, દાખલા તરીકે હું ઘરમાં છું, સમજો કે 8-10 વર્ષનો થયો. હવે મને ઘરમાંથી એમ કીધું કે બેટા અમે બધા મંદિરે જઈએ છીએ, ચાલો તારે બી મંદિરે જવું જોઈએ. છોકરો પ્રશ્ન પૂછે છે કે મમ્મી કેમ મંદિરે જઈએ? એટલે બસ આપણે બેટા વર્ષોથી મંદિરે જઈએ, અમે લોકો આપણે જઈએ છીએ એટલે આપણે મંદિરે જવું જોઈએ, એટલે અમે મંદિરે જઈએ. તો કે છે આપણે જઈ છીએ એટલે મંદિરે જવું જોઈએ, તો કે છે કે આ જવાબ આટલો પર્યાપ્ત નથી. આપણા હૃદયની અંદર એક ખ્યાલ આવવો જોઈએ. હું આટલી ડિટેલ એટલા માટે કરું છું કે આપણા પણ બાળકો હોય તો આપણા બાળકોને પણ આ પ્રમાણે ગાઈડલાઈન્સ મળે, એટલા માટે હું આ પ્રમાણેની ડિટેલ્સ કરું છું. આપણા છોકરાઓ આપણને પૂછે કે મંદિરે કેમ જઈએ છીએ, શા માટે જઈએ છીએ, તો એટલું આપણે જઈ છે ને આપણે મંદિરે જઈએ છીએ, તો કે એ જવાબ એટલો પર્યાપ્ત નથી. આપણે ભગવાન બનવા માટે ભગવાનની જોડે જઈએ છીએ, એ જવાબ મૂળ છે. એટલે આપણે અને આપણા વિચારધારામાં જ્યારે બી મંદિર જઈએ તો હવે અમે ભાવના અને આવા ભાવ લઈને જઈએ, તો એ વખતના આપણા પરિણામ કંઈક અલગ જ પ્રકારના હોય છે. તો આવા પરિણામને સાથે લઈને આપણે મંદિરે જવું જોઈએ. પંચકલ્યાણક થાય છે ને, પંચકલ્યાણક, તો પાંચ કલ્યાણક એ તો બહારમાં થાય છે. તો જીનેન્દ્ર ભગવાનનું જે પંચકલ્યાણક છે તે સમ્યક દર્શનમાં ઉત્કૃષ્ટ નિમિત્ત કીધું છે. વિચાર કરો, જીનવાણીમાં આવે છે કે ઉત્કૃષ્ટ નિમિત્ત છે આ પંચકલ્યાણક. સર્વજ્ઞ ભગવાનના સાનિધ્યમાં રહીને એવા જે પરિણામ નિર્મલ 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 થઈ જાય છે, આપણે અહેસાસ કરીએ છીએ કે જગતની અંદર હું બધી જગ્યાએ ગયો પણ આવી શાંતિ મને કશે ન મળી જેવી શાંતિ મને મંદિરમાં ભગવાનને દેખીને થાય છે. ઓટોમેટિકલી ખ્યાલ આવે છે કેવાનો, તો કે અહીંયા આગળ કોઈ માંગ નથી, અહીંયા કોઈ ડિમાન્ડ નથી, અહીંયા તો કોઈ પણ વિકલ્પ નથી, અહીંયા તો વિકલ્પને પણ ત્યાગ કરવાની વાત છે, અહીંયા તો કોઈ પણ જેને કહેવાય ડિમાન્ડની વાત જ નથી, અહીંયા માંગવા માંગવાની વાત નથી, અહીંયા તો જે પણ મોરાજ ભાવ છે કે એનો પણ ત્યાગ કરવાની વાત છે. ત્યાગનું નામ ધર્મ છે, ડિમાન્ડનું નામ ધર્મ નથી, એ તો અધર્મ ભાવ છે. આવો બધો ખ્યાલ આવે છે ને, એનાથી જીવ શાંત 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 થઈ જાય છે. જો કોઈ બી ડિમાન્ડ હોય છે ને એ જ વખતે આપણને આકુરતા ચાલુ થઈ જાય છે, અને જ્યાં સુધી ડિમાન્ડ બની રહે છે તો આકુરતા નિરંતર ચાલુ રહે છે. સર્વજ્ઞ ભગવાનના જોડે જઈએ છીએ, મંદિરમાં ભગવાનને જોઈએ છીએ, તો ભગવાન બિલકુલ એવા બેસી ગયા હોય છે, એમને જોતા જ આપણી કોઈ પણ ડિમાન્ડ જ નથી રહેતી, અને એમને જોતા જોતા ઓટોમેટિકલી આપણે શાંત થઈ જઈએ. તો અનુમાન જ્ઞાન છે. આપણને ખ્યાલ આવે છે કે હું શાંત કેમ થયો, કે ભગવાનને દેખી, ભગવાન માં શું જોયું કે ભગવાન ને કોઈ પણ રાગ દ્વેષ નથી, કોઈ ડિમાન્ડ નથી, કોઈને ન હટાવવા છે, ન કોઈને લાવવા છે, કઈ કઈ જગત ના કોઈ કાર્ય કરવા છે, આવો કોઈ વિકલ્પ નથી. અરે હું જગત ના જીવો ને દિવ્ય ધ્વનિ આપું, તો કે એવો વિકલ્પ પણ ભગવાન ને નથી. આપણા બધાનું ભાગ્ય છે કે એવી દિવ્ય ધ્વનિ છૂટી જાય છે, પરંતુ ભગવાન ને એવો વિકલ્પ નથી કે હું આ બધા જગત ના જીવો નું સુખી કરી દઉં ને કલ્યાણ કરી દઉં. એવો વિકલ્પ તીરમાં ગુણસ્થાને ન હોય, કારણ કે ત્યાં હવે રંચ માત્ર પણ રાગ દ્વેષ ના પરિણામ નથી. તો આવી રીતે રાગ દ્વેષ ના પરિણામ નો અભાવ થતાથી શાંતિ થાય છે, તો મારે પણ રાગ દ્વેષ ના પરિણામ નો અભાવ કરવો જોઈએ. આમ વારંવાર દેવ દર્શન કરવાથી, જીનેન્દ્ર ભગવાન ના સમીપ રહેવાથી આપણા પરિણામોમાં પણ ઉજ્જવલતા આવતી હોવાને કારણે આપણે પણ દેવ દર્શન કરવા જોઈએ. હા, ખ્યાલ આવે છે બધાને?
દેવ દર્શન વખતે આપણને ચોક્કસ એવા ભાવો આવે છે, બધું આવે છે, પણ કેવા ભાવો સાથે આપણે નીકળવું જોઈએ ત્યાંથી, તો પછી બી એ ભાવો આપણા ઉપર, એનો પછી આપણે બહાર નીકળીએ પછી એ ભાવો બહુ શુષ્ક થઈ જતા હોય છે, પછી આપણે રેગ્યુલર લાઈફમાં જ એવા આવી જતા હોઈએ છીએ. તો એવું કેવી રીતે આપણે, એવું તો શું એમનું મહાત્મા આપણા અંદર ભાવો આવવા જોઈએ કે જેથી પાછળથી પણ આપણે એવા જ ભાવોમાં રહીએ કે એવી જ વૃદ્ધિ રહ્યા કરે?
બહુ સરસ પ્રશ્ન છે તમારો. તમારો પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું કે હું સમજ્યો છું કે નહીં પ્રશ્ન. તમારો પ્રશ્ન એવો છે કે આપણે જીનેન્દ્ર ભગવાન ના દર્શન કરીએ છીએ એ વખતે તો આપણા પરિણામ એવા થઈ જાય છે, સમજો ને, શાંત પરિણામ થઈ જાય છે, સારા ભાવ રહે છે, પણ જેવા મંદિર ની બહાર નીકળીએ છીએ તો વળી પાછા હતા એવા ને એવા થઈ જઈએ છીએ. તમારો આ પ્રશ્ન છે?
હા હા, રાઈટ, એક્ઝેક્ટલી,
બરાબર ને? હા હા, તો સમજજે ભાઈ, આપણને છે ને અનાદિના સંસ્કાર ઓલા ઘર ગ્રહસ્થિના અને બીજા બધા વિકલ્પ ના પડેલા છે, અને આપણું લક્ષ્ય અને આપણું ટાર્ગેટ હજી સુધી જોઈએ એવું આ મોક્ષ માર્ગનું આપણે બધાએ બનાવ્યું નથી. એટલે નેચરલ છે કે આપણે 24 કલાકમાંથી 10 મિનિટ મંદિરમાં કાઢીએ અથવા તો અડધો કલાક મંદિરમાં કાઢીએ છીએ, બાકીના 23.5 કલાક આપણે 5 ઇન્દ્રિયના વિષયો માટે આપીએ છીએ, તો આપણને એ સંસ્કારવશ આપણને ભાવો કેવા આવશે વધારે? કે ઓલા જે અડધો કલાકના જે ભાવો જે છે એ તરત જ ઉતરી જઈને વળી પાછા આપણા જે જૂના સંસ્કાર છે ને એ જૂના સંસ્કાર પાછા ફટાક કરતા ચાલુ થઈ જાય છે. અને આ સ્થિતિ લગભગ બધા જીવોની આવી જોવામાં આવે છે. પરંતુ હવે આમાંથી નીકળવાનો બી ઉપાય છે. ઉપાય એવો છે કે તત્વજ્ઞાન કરવું, વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવું, જગતની વ્યવસ્થાનો આપણે નિર્ણય કરવો પડશે. 6 દ્રવ્ય છે તો 6 દ્રવ્ય સ્વતંત્ર છે, તો આવી બધી જે ચીજો છે ને જે જીનાગમની જે આપણે અત્યારે વર્તમાનમાં શીખી રહ્યા છીએ, જેટલો જેટલો આનો આપણે પરિચય વધારતા રહીશું ને તો મંદિરમાં તો સારા ભાવ આવશે, પણ જેટલો સ્વાધ્યાય વધારતા જઈશું, જેટલું વસ્તુ સ્વરૂપ આપણે સમજતા જઈશું ને, તો તમે મંદિરની વાત જવા દો પરંતુ તમે ઘરે બેસ્યા હશો, ઘરેની વાત જવા દો પરંતુ કદાચ કોઈ ધંધા ઉપર છે, કોઈ જોબ ઉપર છે, તો ત્યાં પણ તમને આ પ્રમાણેના જીનેન્દ્ર ભગવાનના અથવા તો એમના વચનોના અથવા તો ભેદ વિજ્ઞાનના એવા વિચારો આવવાના ચાલુ થઈ જશે. કેમ થઈ જશે? કે પહેલા એકલા કોરા સંસ્કાર 5 ઇન્દ્રિયના વિષયોના હતા, હવે આપણા પુણ્યના યોગથી શું થયું કે આપણને આ બધી વાતો મળી સાંભળવા, જીનેન્દ્ર ભગવાન મળ્યા, જીનેન્દ્ર ભગવાનની દેશના મળી, તો હવે થયું શું છે કે એકદમથી જ આપણા પરિણામ બદલાઈ જાય. આપણને હવે એકદમથી સમજો કે સમ્યક દ્રષ્ટિ જેવા અથવા તો એકદમથી મુનિરાજ જેવા વિચારો આપણને આવવાના ચાલુ થઈ જાય, તો કે એવું બનતું નથી. આપણે જૂના સંસ્કારો ચાલુ છે, હવે એ જ સંસ્કારોમાં ઉભા રહીને જૂના સંસ્કારોને ધોવાતા જવાનું છે, અને નવા જે ધાર્મિક સંસ્કાર છે, વસ્તુ સ્વરૂપની સમજના સંસ્કાર છે, એ થોડા 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 આપણે નાખતા જવાનું છે. એક સમય એવો આવશે કે આપણને જેટલો જેટલો આ ધર્મનો પરિચય વધતો જશે એટલો એટલા આના વિચારો યાદ આવશે. તમે ઊંઘમાં હશો તો પણ આના સપના આવશે, સપના આવશે તો જીનવાણીના સપના આવશે, જીનેન્દ્ર ભગવાનના સપના આવશે, તો એક એવી સ્થિતિ બી ધીરે ધીરે બની જશે કે તમારા આવા સંસ્કાર નાખ્યા હશે ને તો હવે તમે ઓલા ખોટા સંસ્કારમાં પણ કદાચિત ઉભા હશો, તો એ વખતે પણ સારા સંસ્કાર તમને યાદ આવશે, તમે ભેદ વિજ્ઞાન કરશો, કદાચ કસાઈ થઈ હશે તો પણ પાછા હટશો કે આ કરવા લાયક નથી, આ કરવા જેવા ભાવ નથી, એવો ભાવ અંદરમાં તમને ઉત્પન્ન થતો થશે. તો આવી રીતે આપણે ગભરાવું નહીં, ભલે કદાચ બહાર ગયા ઘરી પાછા હતા એવાની એ વાત થઈ ગઈ, પણ આપણે એક મકસદ બનાવ્યો છે કે મારે તો ભગવાન જ બનવાનું છે અને મને આવા કાર્યો ન શોભે, તો આવી રીતે મનમાં એક નિર્ણય લઈને ચાલીશું તો આપણે બને એટલા પાપ ભાવોથી બચતા રહીશું અને જેટલા ધર્મ માર્ગમાં લાગીશું તેટલા ધર્મના સંસ્કાર રેડાતા આપણે ધીરે 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 ઓલા સંસ્કાર નષ્ટ થતા જશે અને ધર્મના સંસ્કાર ઉગતા જશે. તો આપણને વિચારો પણ હવે સારા સારા આવશે. તમે કોઈ બી જગા પર બેસો તો તમને ધર્મ યાદ આવશે, પથારી પર હશો તો પણ ધર્મ યાદ આવશે. અને જો જેને આ વાત મળવા છતાં પણ જે આ મતલબ કે આ માર્ગમાં એને રુચિ થતી નથી, તો એ કદાચ મંદિરમાં બી આવશે ને તો પણ એને ભગવાન યાદ નહીં આવે, જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા જોશે તો પણ એને સમજો કે બહારના પાંચ ઇન્દ્રિયના વિષય જ એને યાદ આવશે. એટલે એ આપણા ઉપર છે કે આપણે કેટલા સ્ટ્રોંગ થતા જઈએ છીએ, જેટલો જેટલો આનો પરિચય વધારતા જઈશું એટલા એટલા સ્ટ્રોંગ થશે અને આના વિચારધારા અને એકલા વિચાર અને સપ્ન નહીં, આપણે આ માર્ગની અંદર આપણે આગળ જઈએ આગળ જઈએ એવા ભાવ સાથે તમે આગળ બી જરૂર વધશો. હા, ખ્યાલ આવે છે? હું શું કહું છું?
હા હા,
જૂના સંસ્કાર છે એટલે થોડું આ રહેવાનું. આપણે જઈએ એટલે સમજો કે એનું કારણ છે ને, આપણો સમય આપણે આમાં ઓછો છે, વધારે સમય આપણા બધાનો બહારમાં વધારે છે, તો આપણને તરત જ ફટ કરતા ઓલી વાત આપણને બીજી બધી તરત એજન્ડામાં એ બધી છે એટલે યાદ આવી જાય. પરંતુ એનાથી ગભરાવું નહીં, આવશે. આપણી ભૂમિકા એવી છે આપણને એકદમ જ વિતરાગીના પરિણામ થઈ જાય એવું નહીં બને, પરંતુ આપણે એક નિર્ણય જરૂર કરી શકીએ, ભલે આવા પરિણામ નથી આ બનતા પણ નિર્ણય જરૂર કરી શકીએ કે ભાઈ બનવાનું તો છે મારે ભગવાન, આજે લઈને કાહે એ ચોક્કસ વાત છે, એટલે મારે જેટલો બી બને એટલો પ્રયત્ન વસ્તુ સ્વરૂપને સમજીને મારે વારંવાર નિર્ણય કરીને આ માર્ગમાં મારે આગળ વધવાનું છે. અને એ આગળ વધવા માટે આપણે આ પ્રમાણે સ્વાધ્યાય, ચિંતન, મનન અને તમારી ત્યાં જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જ્યારે જ્યારે બી બને, સમજો ને, જ્યારે જ્યારે બી બને ત્યારે જ્યારે જ્યારે નિયોગ બને ત્યારે એકદમ ઉમંગ સાથે સમજો પ્રમોદ ભાવ સાથે જીનેન્દ્ર ભગવાનના દર્શન, પૂજા, ભક્તિ એ બધું કરવું. કદાચ વચ્ચે વચ્ચે મને ખ્યાલ છે કે તમારે દાખલા તરીકે સેટરડે સન્ડે જેવો દિવસ બને છે, રેગ્યુલર કદાચ કોઈને ઓછો બનતો હશે, નથી બનતો એવી ખ્યાલ છે. જો તમને એક બીજી વાત સાથે સાથે કહું, દેવ દર્શનની ચર્ચા છે ને, તો જીનેન્દ્ર ભગવાનના દર્શન તો પ્રતિદિન કીધા છે શ્રાવકને, કે નિત્ય શતકર્માણી દિને દિને, શ આવશ્યક તો રોજ કરવાના કીધા, એમાં સૌથી પહેલા દેવ દર્શન. હવે તમારી ત્યાંની જે વ્યવસ્થા છે એના માટે હું તમને એ કહેવા માંગુ છું કે ઘરે આપણી ઘરે જીલવાણી પણ છે, તો જે જીલવાણી છે ને તો સમજી લો કે સેટરડે કે સન્ડે તમે દર્શન કરી શકો છો, બાકીના દિવસોમાં તમને કદાચ એ અનુકૂળ નહીં આવતું હોય અથવા તો એ પ્રમાણે હશે. બને ત્યાં સુધી ભાવ તો એવો જ રાખો કે જો સમય મળે અને જો બનતું હોય તો જવું, કદાચિત તમારી એવી પરિસ્થિતિ છે અને ન જવાય તો તમે કમસે કમ એટલું તો જરૂર કરો કે ઘરે જીલવાણી છે તો રોજ જીનવાણીના દર્શન કરીને તમે બહાર નીકળો. એ તો કરી શકીએ કે નહીં? આપણે ઘરમાં ને ઘરમાં જ હોય તો, કારણ કે દેવ, શાસ્ત્ર અને ગુરુ ત્રણેય પૂજનીય છે. તો જીનેન્દ્ર ભગવાનનો કદાચ ભેટો ન થયો તો જીનેન્દ્ર ભગવાનની વાણી તો એટલા જ પ્રમોદ ભાવ સાથે એ સમજો કે એક જગ્યાએ બિરાજમાન કરીને, એ સમજો ગોળી પર બિરાજમાન કરીને અને નતમસ્તક કરીને એમને રોજ આપણે દર્શન કરવા, અને આપણે જીનેન્દ્ર ભગવાનના દર્શન જેને કરવાની ભાવના નિયમિત રોજ ડેલી, ભલે આપણાથી જવાયું કે ન જવાયું પણ રોજ ભાવના જરૂર ભાવવી. તો આજે નિયોગ નથી તો કાલે એવી જગ્યાએ જન્મ થશે, એવો નિયોગ આવશે કે તમને રોજ પ્રતિદિન જીનેન્દ્ર ભગવાનના ચરણમાં પણ રહેવા મળશે. ખ્યાલ આવે છે કે નથી આવતો?
હા જી, હા
હા. કોઈના અંદર ક્વેશ્ચન બીજાને? બરાબર છે. કોઈને બીજું કોઈ પ્રોબ્લેમ, કોઈ ક્વેશ્ચન?
એટલે પેલા આપણાથી મંદિરમાં ન જવાતું હોય તો ઘરે આપણે ભગવાનના દર્શન કરવાના કે ઘરે ઘરે જીનવાણી કરવાનું, દર્શન કરીને જવાનું અને પછી આગળ વધીને પોતાના રોજ સવારે પોતાનો સ્વાધ્યાય કરીને નિજ દર્શન, પોતાના આત્માના દર્શન કરવાનું પણ, ધ્યાન કરવાનું પણ કરીએ તો બરાબર છે ને?
જેમ રૂટિન કાર્ય કેવું કરીએ, જેમ આપણે બ્રશ કરીએ કે નહીં સવારે ઉઠીને, ચા પીએ કે નહીં, તો એવી રીતે બ્રશ કરીને ચા પીએ છે તો એ આપણું રૂટિન કાર્ય છે કે નહીં? તો એવી રીતે રૂટિન કાર્ય ની અંદર જેને કહેવાય કે જીનેન્દ્ર ભગવાન ના મળ્યા, તો જીનવાણી મૂકીને તો આપણે દર્શન કરી શકીએ. એમાં તો આપણને કોઈ મતલબ કે એમાં તો આપણને કોઈ પ્રોબ્લેમ આવે એવું છે કે આપણા બધાની ઘરે હોય જ. આ બાણ ભોજ નો ભાગ મૂકો તમારા હાથમાં છે અને એને વ્યવસ્થિત મૂકીને નતમસ્તક થઈને નીચે નમીને વ્યવસ્થિત એના તમે જીનેન્દ્ર ભગવાન ના દર્શન કરો, નમોકાર મંત્ર બોલો, પંચ પરમેશ્વરી નો પાઠ બોલો, જે વિધિ આપણે હમણાં બોલવાના છીએ. તો કે છે કે આવી રીતે જીનેન્દ્ર ભગવાન ના દર્શન કરો, 5-10 મિનિટ શાંતિથી બેસો અને એ જેટલો પણ સ્વાધ્યાય થાય છે અથવા તો જીનેન્દ્ર ભગવાન ની જે પ્રતિમા છે ને, એ પ્રતિમાને ચિંતવનમાં યાદ લો, સ્મરણ કરો અને એ પ્રતિમાના તમે મનના માધ્યમથી તમે એના દર્શન કરો. એ તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ?
બરાબર બરાબર
બરાબર કે આ તો એવી રીતે જુઓ, એક વાત સાંભળી લો, જે પણ જીનાગમ ની અંદર બતાવ્યું છે કે જે પણ ફળ મળે છે ને, હકીકતમાં ક્રિયાનું ફળ નથી હોતું, સમજજો જરા. જે પણ ફળ મળે છે તે પરિણામોનું મળે છે. તમારા પરિણામ ઉજ્જવળ છે, તમારી ભાવના ઊંચી છે અને તમે આ પ્રમાણે દર્શન કરો છો તો તમે પણ એટલો જ પુણ્યનો બંધ કરો છો. જો આની અંદર છલ ગ્રહણ કરવા જેવું નથી, છલ નહીં ગ્રહણ કરવું. જ્યારે પણ સમજો કે તમને સમય મળે, તમારી વ્યવસ્થા છે, તો અવશ્ય હર્ષોલ્લાસપૂર્વક બધા જ ઘર પરિવારને સાથે લઈ જઈને જરૂર દર્શન કરવા, જરૂર વહેલા પહોંચી જવું, અભિષેક કરવો, પૂજા કરવી, એ જેટલી પણ તમારાથી જે યથાયોગ્ય જે બને, નથી બનતું બીજા દિવસોમાં તો ચલો એને ગૌણ કરો, પણ જે દિવસે બને છે કે એની અંદર જરૂર તમે પ્રમોદ ભાવ કરીને અને આળસ ભાવ ન કરીને એ દિવસે તો તમે જરૂર દર્શન કરો. એમ બીજા કોઈ કામ ની અંદર કે જે કામ કર્યા વગર બી ચાલે એવું છે, એ કામના માટે તો આપણે દર્શન ના ચૂકીએ, મતલબ એવું તો હોવું જોઈએ ને. અને છતાં પણ બીજા દિવસોમાં નથી થતું તો કોઈ વાંધો નહીં, તો તમે આ પ્રમાણે કરો. એના પરથી શું થશે કે તમારી ભાવના તો 100% જોડાયેલી છે. હવે પરિસ્થિતિ એવી છે, મજબૂરી છે તો ઠીક છે, પણ જો પરિસ્થિતિ એવી નથી ને મજબૂરી નથી અને જે દિવસે તમે જઈ શકો છો, જે દિવસે વિશેષ બીજું કોઈ કામ નથી પરંતુ આળસ અને પ્રમાસને લીધે નથી જતા, તો એમ નહીં, તો કે એટલી આળસ અને પ્રમાસ છોડીને અવશ્ય જીનેન્દ્ર ભગવાનના દર્શન કરો. અને બીજું, બાકીના દિવસોમાં જરૂર અવશ્ય ભાવના ભાવો, તો ભાવનાનું ફળ છે ને, તો કે એ ભાવના ભાવો અને આ જીનવાણીને સામે દર્શન કરો, તો તમારો પ્રોબ્લેમ પણ જેને કહેવાય કે ત્યાં અત્યારે જે પરિસ્થિતિ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, તે પ્રમાણે તમારું સોલ્યુશન પણ આવી શકે છે. છે કે નહીં ભાઈ?
બહુ બરાબર. હા,
હેલો.
હા જી
હા, બધાને ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? આપણા ભાવો મુખ્ય છે. હવે નિયોગ એવો છે, નથી બનતું તો નથી બનતું, પરંતુ તમારા ભાવ સાથે છે એ ભાવનું વેન ફળ આવે છે. એટલે તમે તમારી જગ્યા પર છો, તમે તમારી જગ્યા પર જીનેન્દ્ર ભગવાન જે પ્રતિમા તમારે ત્યાં જ્યાં આગળ બિરાજમાન હોય એને યાદ કરી લો અને એને તમે મનમાં સ્મરણ લાવીને તમે દર્શન કરો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો ભાવ માત્ર આવી જાય છે ને, ભાવ માત્ર કેવાનો મતલબ, એનાથી જ જેને કહેવાય કે કેટલીય મતલબ કે કેટલીય વિશિષ્ટ પુણ્ય બંધાઈ ગઈ. અને જવાનો સંકલ્પ કરે અને ગતિવિધિ કરે તો કેટલી કે એની અંદર જેને કહેવાય પરિણામોમાં ઓર વિશુદ્ધિ બળતી જાય છે. અને જે જાતે સાક્ષાત જાય એની તો વાત જ શું કરવી, તો કમસે કમ આપણને ભાવ બી આવી જાય છે ને, ભાવ આવી જાય છે એમાં સંતુષ્ટિ રાખવા જેવી નથી. એટલે મને ભાવ બી તો આવ્યો કે નહીં એમ સંતુષ્ટની વાત નથી, પરંતુ અહીંયા બુદ્ધિપૂર્વક સ્મરણમાં લાવવાની વાત છે કે બુદ્ધિપૂર્વક બાકીના દિવસોમાં એમને જરૂર યાદ કરીને, જેમ બીજા બધા કાર્ય યાદ કરીને કરીએ છીએ, અમને પણ યાદ કરીને. તે કહેવા માંગીશ કોના માટે છે? આપણા જ માટે છે ને. આપણે જીનેન્દ્ર ભગવાનને કેમ યાદ કરવા? પોતાના મનની શાંતિ માટે, એકદમ નિખાલસ ભાવ માટે, કોઈ ડિમાન્ડ માટે નહીં, એકદમ વિતરાગી થવા માટે વિતરાગી દેવને આપણે યાદ કરીએ છીએ. એવા ભાવ સાથે તમે કરો તો જરૂર તમને મતલબ કે એ તમારી ભાવના તો જોડાયેલી છે, એટલે એમાં કોઈ ચિંતાનું કારણ નથી. ખ્યાલ આવે એટલું?
હા
હા બરાબર ને. હવે હું આગળ વધું. જો હવે એક ટોપિક નીકળ્યો છે તો બીજી વાત કરું તમને. જીનેન્દ્ર ભગવાન ના દર્શન માત્ર ના વિકલ્પ થી તમારા પાપ નષ્ટ થવાના ચાલુ થઈ જાય છે. જે વખતે તમે જીનેન્દ્ર ભગવાન ને યાદ કર્યા એ વખતે તમે પાંચ ઇન્દ્રિય ના વિષયો તમને યાદ આવે કે ના આવે? જે વખતે યાદ કર્યા એ વખતે ઉપયોગમાં
નહીં આવે.
બોલો, આવે કે ના આવે? ના આવે કે નહીં? એટલા પાકી સિદ્ધા બચી ગયા કે નહીં?
બરાબર.
હેલો.
હા જી.
હા જો જીનેન્દ્ર, જો હવે તમે ફાયદા તમે સાંભળો. એક તો જીનેન્દ્ર ભગવાન ને જે વખતે દર્શન કરો છો, ઉપયોગ લગાવી મન પૂર્વક ની વાત છે, એ જ વખતે સમજો કે તમને પાપ ભાવ ની ઉત્પત્તિ ન થઈ. બરાબર કે નહીં? એટલા પાપ થી તમે બચી ગયા. બીજું, એ જ વખતે એવું પુણ્ય બંધાય છે કે ભવિષ્યની અંદર પણ એવા જ નિયોગ બને છે કે જ્યાં આગળ સાક્ષાત જીનેન્દ્ર ભગવાન ના દર્શન થઈ જાય તેથી એવું નિયોગ બની જાય છે આપણને. અને અને એમના એમના હાજરીમાં કે એમના સંગતિમાં રહેવાનો આપણને ચાન્સ મળે છે, મોકો મળે છે, કે જે આપણા પરિણામોમાં નિર્મળતાનું નિમિત્ત કારણ બની જાય છે જીનેન્દ્ર ભગવાન આપણા. વાત નંબર ત્રણ, સત્તામાં પડેલા જૂના જે પાપ કર્મો પડ્યા છે આપણા, આપણી બધાના સત્તામાં જૂના પાપ પ્રકૃતિ બધી પડેલી હોય, જે આપણે કરતા આવ્યા હોય, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગવતી આપણને પાપનો બંધ થાય અને સત્તામાં પડેલા, તો વર્તમાનમાં જીનેન્દ્ર ભગવાન ના દર્શન કરવાથી સત્તામાં પડેલું જે પાપ છે ને, તો કે છે પાપ પ્રકૃતિનો અનુભવ, એની ફળદાન, ફળ આપવાની શક્તિ એ પણ ઘટી જાય છે, ઘણી ઘટી જાય છે. એટલે જયારે ઉદય આવશે તો બહુ માઇલ્ડ ઉદય આવીને એ નીકળી જશે કહેવાનો મતલબ. સત્તામાં પડેલું જે પુણ્ય જે છે તો કે એનો અનુભવ વધી જશે, તો કે જયારે ઉદય આવે છે ત્યારે એનું ઘણું ફળ આપે છે. આપણને ફળની લાલસા નથી, પણ આ એનું જ્ઞાન કરાવીએ છીએ. એક જીનેન્દ્ર ભગવાન ના દર્શન અથવા તો એમનું ચિંતન, મનન અને સ્મરણ માત્ર થી આપણને કેટલા બધા ફાયદા થાય છે. અને આ બધા અંદર મૂળ ફાયદો એ છે કે જે વખતે ભગવાન ને યાદ કરીએ છીએ તો આપણે ભગવાન ને શેના માટે યાદ કરીએ છીએ? મારા આત્માની ઓળખાણ માટે, મારા આત્માને યાદ કરવા માટે હું આ ભગવાન ને યાદ કરું છું. કેમ? કારણ કે જયારે હું ભગવાન ને યાદ કરીશ તો ભગવાન નું શું વિચારીશ? ભગવાન ની વિતરાગતા વિચારીશ, ભગવાન નું જ્ઞાન વિચારીશ, ભગવાન ની પૂર્ણતા વિચારીશ, ભગવાન ના અનંત ચતુષ્ટય વિચારી, આ તો વિચારી કે ભગવાન કેટલા પરમ સુખી છે એ તો વિચારી. તો એમ વિચાર કરતા મને પણ અંદર માં ગલગલિયા થશે કે નહીં? મારે બી તો આવું બનવું છે, મારે બી તો ભગવાન ના જેવું બનવું છે, મારે બી તો પરમ સુખી થવું છે. તો એવા ભાવોથી તમારો વિશેષ પુરુષાર્થ ઉપડશે. અને જે પુરુષાર્થ ઉપડશે એ સ્વભાવ સન્મુખ કરવાનો પુરુષાર્થ ઉપડશે. અને જો એવા ચિંતન મન અને સ્મરણમાં એકાગ્ર તમે થઈ જાઓ તો તમે સમ્યક દર્શન લઈને ઉભા થઈ જાઓ. મૂળ જે ફાયદો આપણો મેન ફાયદો છે તે કે સમ્યક દર્શન. આવી રીતે જીનેન્દ્ર ભગવાન ના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. એ જ વખતે પાપ ભાવો ની ઉત્પત્તિ થતી નથી, એટલે પાપ પ્રકૃતિ નો બંધ નહીં થઈ શકે. પછી એ વખતે શું થાય છે કે આપણને સમજે પરિણામોમાં નિર્મળતા આવે છે, તેનું નિમિત્ત આવીને શું થાય છે કે સત્તામાં પડેલા પાપ કર્મો હોય છે તેનો અનુભવ ઘટી જાય છે. બીજું શું થાય છે, સત્તામાં પડેલું પુણ્ય હોય છે તો એનો પુણ્ય વધી જાય છે. બીજું શું થાય છે કે જીનેન્દ્ર ભગવાન ને યાદ કરતા કરતા એકાગ્ર પોતાના આત્માને યાદ આવી જાય છે. અને આત્માની અંદર એકાગ્ર કરતા 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 વારંવાર 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 એક દિવસ નહીં, બે દિવસ, ત્રણ દિવસ વારંવાર એનો અભ્યાસ કરતા જઈએ ને, એકાગ્રતા કરતા 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 સમ્યકત્વની પણ પ્રાપ્તિ આપણને થઈ જાય છે. આ રીતે જીનેન્દ્ર ભગવાન ના દર્શન થી આ જીવને ફાયદા ફાયદા ને ફાયદા જ છે. ખ્યાલ આવે છે કે નથી આવતો?
આવે છે.
બરાબર છે કે નહીં?
એકદમ બરાબર.
હેલો. હા, જો એક દેવ દર્શન માં આટલો ફાયદો તો સ્વાધ્યાયમાં તો આના કરતા અનેક ગણું પુણ્ય બંધાય છે. એ બી સમજે જરા. આના બધા એક સ્ટેપ છે એકચ્યુઅલી, કે સ્વાધ્યાય ની અંદર લક્ષ્ય શું છે, વસ્તુ સ્વરૂપ નો નિર્ણય કરવાનો. તો જીનેન્દ્ર ભગવાન ના જે જીવે દર્શન કર્યા, તો જીનેન્દ્ર ભગવાન ના દર્શન થી પણ એનાથી પણ વિશેષ સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાય થી પણ વિશેષ શું છે, કે સ્વાધ્યાયમાં જે વસ્તુ સ્વરૂપ નો નિર્ણય કર્યો અને એ આત્મા પરમાત્મા નો નિર્ણય કરીને જે આપણે ભેદ વિજ્ઞાન માં લગાવીએ છીએ ને બુદ્ધિ, એટલે વારંવાર ભેદ વિજ્ઞાન માં બુદ્ધિ લગાવીએ છીએ, તો અને બુદ્ધિ લગાવતા લગાવતા આગળ શું કરીશું કે જે આત્મા નો નિર્ણય કર્યો એમાં એકાગ્ર થઈએ, તો સ્વાધ્યાય કરતા કરતા પાછા આપણે ધ્યાનમાં બી જઈશું, અને ધ્યાન કરતા કરતા આપણને સમજો સંવેગની પ્રાપ્તિ આપણને થઈ જાય છે. તો આવી રીતના પરિણામોમાં જેને કહેવાય કે દેવદર્શન સ્વાધ્યાય અને સ્વાધ્યાયથી ધ્યાન, તો કે આવી રીતે એકાગ્ર સ્વરૂપને સમજતા ધ્યાનમાં કાળમાં આપણને સંવેગની પ્રાપ્તિ થઈ જાય છે. હવે છૂટી પછી વિચાર ભવનની અંદર આ વિમુક્ષે ચાલ્યો જાય, પોતે ભગવાન બની જાય છે, કહેવાનો મતલબ બરાબર છે. એટલું બધું સરળ છે ભગવાન બનવું, આ જગતની અંદર સૌથી સરળમાં સરળ છે તે ભગવાન બનવું છે. એવી રીતે ખ્યાલ આવ્યો તેની આટલી વાત ને. બરાબર ને. હવે જેવું એ ત્રણ પોઈન્ટ હું થોડી ચર્ચા કરું. હવે હું આજે હું થોડી મંદિર વિશે ચર્ચા કરું, પછી આપણે દેવદર્શનમાં કેવી રીતે દેવદર્શન કરવા શું છે એની પછી ચર્ચા કરીશું. કે સૌથી પહેલા તો વીરેન્દ્ર ભગવાન ક્યાં બિરાજમાન જોવામાં આવે છે? મંદિરમાં બિરાજમાન જોવામાં આવે છે. મંદિરમાં કેમ બિરાજમાન જોવામાં આવે છે? મંદિર શું છે? મંદિર શું છે? એટલે કે મંદિર કોને કહેવાય? હકીકતમાં મંદિર જે છે તે સમોસરણનું પ્રતક, એનું પ્રતક છે સમોસરણ. જેમ સમોસરણમાં જીનેન્દ્ર ભગવાન બિરાજમાન હોય છે એવી રીતે આપણા આ મંદિરમાં જેને કહેવાય જીનેન્દ્ર ભગવાન બિરાજમાન હોય છે. બલકી આપણે એમ કહીએ કે જે જગ્યાએ જીનેન્દ્ર ભગવાન બિરાજમાન હોય તેને મંદિર કહેવામાં આવે છે. બરાબર ને. તો સૌથી પહેલા તો આ મંદિર શું છે કે જ્યાં આગળ જીનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવામાં આવે એ જગ્યાને મંદિર કહેવામાં આવે છે. સ્થાપના એટલે ત્યાં આગળ એમને બેસાડ્યા, પછી એમ કે વિશેષ વિધિના માધ્યમથી એમાં પૂજ્યત્વ પણ પ્રાપ્ત કર્યું, અને આવી રીતે બધી જે પૂજવાની એટલે એ બધી જે ગતિવિધિ છે તો એ જગ્યાને આપણે મંદિર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યું આટલું ક્લિયર? હવે આપણે બધાએ તમે બધાએથી મંદિર જોયું હશે, બધાએ જોયું છે ને મંદિર?
જી.
તો મંદિરની ઉપર શું હોય? એટલે કોણ બતાવશે મંદિરની ઉપર શું હોય?
શિખર.
ધ્વજા અને શિખર. હા, જો કળશ આવ્યું, ધ્વજા આવ્યું અને શિખર આવ્યું, બરાબર ને? ત્રણ ચીજ આવી. જેવો મંદિરની ઉપર સૌથી પહેલા શિખર હોય, શિખર ઉપર શું હોય? કળશ હોય, અને કળશ ઉપર ધજા હોય. અચ્છા, શિખર બનાવવાની શું જરૂર છે? કોઈને ખ્યાલ છે? કોઈ મોટા માપ સ્વાધ્યાયજીઓને? હા, કોઈ કે છે?
સમ્યક દર્શન, સમ્યક ધ્યાન, સમ્યક ચારિત્રના રૂપે.
જો શિખર બનાવવાના કારણ કેટલાક બતાવું તમને. કે એક તો આપણું ઘર બનેલું હોય, કોઈ દિવસ ઘર ઉપર શિખર બનાવ્યું તમે? એવું જોવામાં નથી આવતું કે આપણે ઘર ઉપર શિખર બનાવ્યું હોય, સમજો જરા. પરંતુ આપણે મંદિર ઉપર શિખર બનાવીએ છીએ. કેમ? કારણ કે ઘર અને મંદિર એ બંને વચ્ચે તફાવત કરવા માટે જ આપણે શિખર બનાવીએ છીએ. આ એક પોઈન્ટ, બીજા બી પોઈન્ટ છે. પેલા એક પોઈન્ટ કે ઘર છે આપણા બધાના એ તો સામાન્ય કહેવાય, અને મંદિર છે તે આપણા ઘર કરતા વિશેષ કહેવામાં આવે, અલગ કહેવામાં આવે. એટલે કે સામાન્યથી વિશેષની જુદી ઓળખાણ કરવા માટે, ઘરથી મંદિરની જુદી ઓળખાણ કરવા માટે આપણે મંદિર પર શિખર બનાવીએ છીએ. એક એક ગલી હોય, ગલીમાં 8-10 મકાન છે, ઘર છે, પણ બધા ઉપરથી એક સરખા છે. પરંતુ જો 10 મકાન પછી એક જગ્યા એવી હશે કે જ્યાં શિખરવાળું મકાન જોવામાં આવશે, તો દૂરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે આ 10 મકાન પછી આ મંદિર લાગે છે. કે આ હિસાબે નજીક આપણને ખબર કેવી રીતે પડી? એ શિખર જોઈને આપણે નક્કી કર્યું કે અહીંયા આગળ જીનેન્દ્ર ભગવાન બિરાજમાન લાગે છે, કારણ કે આ શિખર દેખાય છે, અને આ શિખર જ્યાં છે એ મંદિર વાળી જગ્યા કહેવાય, એટલે અહીંયા આપણે મંદિરમાં જવું જોઈએ. એમ મંદિરની ઓળખાણ કરાવે છે. બીજા બધા મકાનથી અન્ય મંદિરની ઓળખાણ કરાવવા માટે આપણે શિખર બનાવીએ છીએ. આ એક પોઈન્ટ ખ્યાલ આવ્યો આટલો? બરાબર. હવે જુઓ શિખર નો આકાર છે ને એટલી મુખ્ય રૂપથી પિરામિડ હોય છે. પિરામિડ ખ્યાલ આવે છે?
હા જી
કેમ પિરામિડ રાખવામાં આવે છે? જો એક એવા નિમિત નૈમિતિક સંબંધ હોય છે કે વાત એમ છે કે પિરામિડ થી શું થાય છે કે ધ્વનિ તરંગો એકત્રિત થાય છે અને જેનાથી શું થાય છે કે સ્વભાવતઃ ત્યાં આગળ મંદિરમાં મનની શાંતિ પ્રાપ્ત થાય. આ બધા નિમિત નૈમિતિક સંબંધ સમજવા. કોઈ એમ સમજે કે ઉપર ઘરની પર પિરામિડ બનાવી દો તો મને બી એને ઘરમાં શાંતિ મળશે, તો કે તમે એવું ના લગાવતા. શાંતિ તો પોતાના આત્માથી આત્માના અવલંબન જ થાય છે અને માનસિક શાંતિ પણ જીનેન્દ્ર ભગવાન હોય તો જ થાય. જો જીનેન્દ્ર ભગવાન ની પ્રતિમા ને ગાયબ કરી દો તો જેને કહેવાય કે એ જગ્યાને મંદિર નહીં કહેવાય, એક સામાન્ય જગ્યા કહેવામાં આવશે. પણ આ કેટલાક કારણ બતાવ્યા છે, તો એ કારણ ની અંદર એક કારણ પણ બતાવ્યું છે કે જેનાથી સમજો કે ધ્વનિ એકત્રિત થાય છે અને એનાથી શાંતિ મળે છે, સાત્વિક વિચાર આવે છે, શુદ્ધ વિચાર આવે છે, એટલા માટે પિરામિડ ની રચના કરવામાં આવી છે. ખ્યાલ આવે છે આટલો?
હાજી.
હા, અને ત્રીજો પોઈન્ટ કે જો શિખર હોય ને શિખર, તો આપણે ઉપર જઈશું ને તો એટલા ભાગની અંદર આપણે એ બાજુ પગ નહીં મૂકીએ આપણે, કારણ કે એ શિખર જ બની ગયું છે. જો શિખર જ બની ગયું છે તો એ જગ્યા પર આપણે નહીં આવી શકીએ ને. તો એ જગ્યાની નીચે ભગવાન બિરાજમાન હોય છે. તો આપણા બધાના પગ ઉપર જઈએ તો આપણા બધાના પગ એટલી જગ્યા કે જેની નીચે જીનેન્દ્ર ભગવાન બિરાજમાન છે, તો કે છે કે એટલી જગ્યા ઉપર આપણા પગ ન પડે, એટલા માટે પણ એવી ટાઈપના શિખરો બનાવવામાં આવે છે. આ બધા સામાન્ય કારણ સમજવા, કારણ કે અત્યારે હવે શું થઈ ગયું છે, અનેક પ્રકારના શિખરોની ડિઝાઇન અને અનેક પ્રકારોની સ્ટાઇલ બનતી થઈ ગઈ છે. પણ મૂળની અંદર શિખરો બનાવવાના જે કારણો જે છે ને, એમાંનું એક કારણ જૂનું આ પ્રમાણે આપ્યું છે કે જે જગ્યા ઉપર જીનેન્દ્ર ભગવાન હોય તો એની ઉપર જ શિખર બનાવી દેવામાં આવે, તેથી એવી રીતે કે ત્યાં આગળ ઉપર જાય તો ત્યાં એના પગ ના પડે, તો ઉપરથી ચાલે ના જ્યાં નીચે જીનેન્દ્ર ભગવાન બિરાજમાન હોય. તો આવા કેટલાક કારણોને કારણે આવી રીતે શિખરોની પણ રચના કરવામાં આવે છે. હા, ખ્યાલ આવ્યું આટલો? કોઈ જગ્યાએ મંદિરોમાં અલગ ડિઝાઇન હોય તો એ વાતને ગૌણ કરી દીધી, પણ સામાન્ય રૂપથી આના કારણોની અંદર આ એક કારણ લીધું છે એમ સમજવું. બરોબર છે? કળશ ચડાવ્યા વગર મંદિર અધૂરું લાગે છે, એનાથી શોભા નથી બનતી. એટલું એટલી શિખર બનાવી દો તો એનાથી બિલકુલ શોભા નથી. અને આ તો ત્રણ લોકના નાથનું મંદિર છે, જીનેન્દ્ર ભગવાનનું મંદિર છે, એ તો શોભા સ્થાન હોવું જોઈએ. જેને કહેવાય કે આપણા બંગલા અને એ બધા કરતા પણ ત્રણ લોકના નાથનું મંદિર તો જ્યોતાની સાથે જ આપણને એ પ્રમાણે લાગવું જોઈએ. બહારની રચના પણ એવી જોઈએ કે એની અંદર રંચ માત્રા પણ આપણી કસર ના રહેવી જોઈએ. એટલા માટે જીનેન્દ્ર ભગવાનનું જે મંદિર છે એના ઉપર શિખર ઉપર આવી રીતે આપણે કળશ પણ ચડાવીએ છીએ, જેના કારણે એ જીનેન્દ્ર ભગવાનના મંદિરની શોભા વધી ઉઠે છે અને એની ઉપર ધજા ફરકવામાં આવે છે. કેમ ધજા ફરકાવવામાં આવે છે કોઈને ખ્યાલ છે?
દર્શન જ્ઞાન ચારિત્ર નું પ્રતીક છે.
હા બેન,
દર્શન જ્ઞાન ચારિત્ર નું પ્રતીક છે એટલા માટે.
જો મેન ધજા ફરકવાનું કારણ સમજો, ધજા એટલા માટે ફરકાવવામાં આવે છે કે જો ધજા ફરકાવવામાં ન આવે મંદિરમાં ઉપર, તો કેવું હોય છે કે વ્યંતર દેવો પણ ફરતા રહેતા હોય છે. ખ્યાલ છે તમને? વ્યંતર દેવો હોય છે, દેવગતિમાં છે ને એક ચાર પ્રકારના દેવ છે, એમાં એક વ્યંતર દેવો હોય છે. વ્યંતર દેવોની પણ અનેક જાતો હોય છે. એમાં એક રાક્ષસ દેવ છે, રાક્ષસો ખરા ને એ બધા બી દેવ છે, એ બી વ્યંતરના વ્યંતર જાતિના દેવો છે. તો જો ધજા આદિ જો ફરકાવવામાં ના આવે, સામંત સ્થાન રાખી મૂકવામાં આવે, તો એવું બની શકે કે રાક્ષસ દેવોના આવાસો થઈ જાય એમ, એ લોકો ત્યાં આગળ વાત કરવાનું ચાલુ કરી દે. એટલા માટે ત્યાં એ લોકો મતલબ કે કોઈ ડિસ્ટર્બન્સ ના કરે અને આવી રીતે કોઈ વાસ ન કરે, એટલા માટે જ એની ઉપર ધજા ફરકાવવામાં આવે છે. એ લોકો એ પ્રમાણે રે માં મતલબ કે લિમિટમાં પોતાની રે એમ, એ પ્રમાણે પોતાનો આવાસ ના કરી દે. ખ્યાલ આવે છે? હેલો.
હા જી, તો ધ્વજા ના હોય તો ત્યાં વાસ કરવા માંડે લોકો?
શું શું
જો ધ્વજા ના હોય તો એ લોકો વાસ કરી શકે એટલા માટે ધ્વજા રાખવાની.
હા, વાત કરી શકે છે ને, બધી જગ્યાએ ફરતા હોય. આજુબાજુ વ્યંતરોની સંખ્યા ઘણી છે અને બધી જગ્યાએ તો બધી જગ્યાએ રખડતા જ હોય આવી રીતે. પણ જીનેન્દ્ર ભગવાનનું જે મંદિર હોય તો એની અંદર સમજે કે આવી રીતે વાસ ના કરી દે. એ એવી રીતે જ એ લોકો પહેલેથી જ રહે, આવી રીતે જ રહે કહેવાનો મતલબ. મંદિરોમાં તો એવી રીતે જ રહે કે આવી રીતે મતલબ કે કોઈ ડિસ્ટર્બન્સ ના કરે, કોઈ એવી રીતે કાયમનો વાસ ના કરી દે, એટલા માટે આવી રીતે ધજાને રાખવામાં આવે છે આ પ્રમાણે.
એક પ્રશ્ન છે, બધા જ જૈન પર એક જ પ્રકારના ધ્વજ હોય છે કે જુદા જુદા હોય છે?
આમ તો એક જ પ્રકારનો ધ્વજ બતાવ્યો છે, મતલબ કે જેટલા ઉલ્લેખ છે એની અંદર, મતલબ કે હવે અંજારે મારી પાસે એવું નથી તો હું તમને બતાવી શકું, બરાબર છે? જેને કહેવાય કે કેવી રીતે બતાવું, એક આપણે ખબર છે આમ કેવી રીતે બતાવું તમને, આમ ચોરસ નથી દેખાતો આમ, પણ કેવી રીતે ક્રોસ કરેલો હોય છે આમ. હવે જયારે હવે મેળ પડશે ત્યારે હું તમને કહીશ કેવી ટાઈપનું ખ્યાલ આવ્યો કેવર મતલબ.
હા જી,
એક ક્વેશ્ચન છે.
હિન્દુ ધર્મ ના જેટલા પણ મંદિરો છે ને, તો એ હિન્દુ ધર્મ પડ્યો ને તો મૂળમાં ઓરિજિનલ માં તો જૈન દર્શન હતું. પછી પોતપોતાની માન્યતા અનુસાર આ બીજા બધા પંથ બનવા લાગ્યા હિન્દુ ધર્મ ની અંદર, જે પણ જે રીતે માનતા હોય એ પ્રમાણે. તો હવે આ મંદિર તો સમજો જીનેન્દ્ર ભગવાન નું જ મંદિર મંદિર કહેવાય, પરંતુ કોઈએ સમજો કે શંકર ને માન્યા કે કોઈએ ગણપતિ ને માન્યા, તો માનીને સરવાળે જે પરંપરાની અંદર જે મંદિરોની રચના અને જે ઉપર ધજા અને એની જે પદ્ધતિ જે પહેલેથી ચાલતી આવી છે ને, તો આ હિન્દુ પરંપરામાં પણ એ જ જોઈને એ જ પ્રથાથી એ લોકો એ સમજ્યો કે એવી રીતે મંદિરો બનાવવાના ચાલુ કર્યા અને એ જ પ્રમાણેની પદ્ધતિ એ લોકોને રાખી કહેવાનું મતલબ. હવે એ લોકોમાં તો આપણે એમ ના કહી શકીએ કે ભાઈ ત્યાં રાક્ષસ દેવો ઘૂસી ના જાય એટલા માટે, કેમ ખબર છે? કેમ કે એ લોકોમાં તો દેવનું જ ઠેકાણું નથી ને. એ લોકો તો સમજો કે વ્યંતરની જાત આવે તો પૂજા કરતા હોય, એવી રીતે પૂજામાં માની એ લોકો પૂજા કરવા બેસી જાય છે. સમજો હું જે મારો પોઈન્ટ તમે ખ્યાલ આવે છે શું કહેવાનું છે? આપણી પાસે સચોટ કારણ છે કે ભાઈ આપણી પાસે આવી રીતે આ દેવ છે અને આજે જીનેન્દ્ર ભગવાન ના દેવ નું મંદિર છે, તો ઓલા દેવો આવાસ ના કરી દે છે એટલા માટે ધજા છે. હવે એમની પાસે તો આ જીનેન્દ્ર ભગવાન છે ને આ દેવ અલગ છે ને, ત્યાં તો આ બધું વર્ગીકરણ જ નથી ને, ત્યાં તો ખ્યાલ જ નથી, આ બધી વસ્તુનો ખ્યાલ નથી. પરંતુ કેટલી ચીજો જગતની અંદર એવી રીતે ચાલે છે કે બીજાનું સામેનું દેખીને જ એ પહેલેથી જ આવી ટાઈપની પરંપરા ચાલતી આવે છે મંદિરોની અંદર. અને એ લોકો શું માનતા હોય કે દાખલા તરીકે ભાઈ ધજા માનો તો શુભ કાર્ય છે, કે ભાઈ એનાથી આપણા મંદિરને નુકસાન ના થાય, એનાથી સમજો કે આ પ્રમાણે છે, આ મંદિરને બતાવવાનું એક પ્રતીક છે. જો જગતની અંદર ધજાઓ તો એટલા માટે બી ચડાવવામાં આવે કે એ લોકો પોતપોતાના મંદિરોને પણ ઘરથી અહેર બતાવવા માટે બી તો ધજા લગાડે ને. ખ્યાલ આવે છે જે કહેવા માંગુ છું? એવા કેટલાય કારણો પોતપોતાની માન્યતા અનુસાર બીજા કેટલાય કારણોથી એ બીજી બધી ચીજો પણ એ લોકોમાં પણ જોવામાં આવે છે. આપણા આની અંદર સમજો ગ્રંથની અંદર જે વાત આવી છે ને, એ આવા કેટલાક કારણોના હિસાબે આપણે એ પ્રમાણે મતલબ એ બધી ઘટી, મતલબ કે આપણું મંદિર પણ આ પ્રમાણે બનાવીએ છીએ. આપણને પ્રશ્ન થાય છે કે આ બધાની જરૂર શું છે, જેથી કે ના આ બધું પણ જોવામાં આવે છે. કારણ કે છે ને એ લોકોની જાતિનો પણ આપણે સ્વીકાર કરીએ છીએ, એ લોકોની સત્તાનો સ્વીકાર કરીએ છીએ, આવી બધી ઘટના બને છે, આપણને એનો સહજતાથી સ્વીકાર થાય છે, એમાં કોઈ વાંધો નથી કહેવાનો. કારણ કે આપણે નિસહી 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 શબ્દનો અર્થ બી કરીએ છીએ ને, આના પછી એ જ પોઈન્ટ છે મારો. એના પછી આપણે એટલે આમ તો મંદિરનું ચાલશે ને, પછી આ દેવ દર્શનનો પોઈન્ટ છે. પણ અત્યારે વચ્ચે વાત નીકળી કે એક મિનિટમાં હું પૂરું કરું છું, ટાઈમ બી થઈ ગયો છે આપણો, આપણો ઘણો ટાઈમ થઈ ગયો છે, તો એક મિનિટમાં પૂરું કરું કે નિસહી ની અંદર તો આપણે સર્વ સાંસારિક કાર્યોના નિષેધ માટે તો આપણે નિસહી બોલીએ છીએ, પરંતુ બીજા શબ્દ પણ એટલા માટે જ બોલવામાં આવે છે નિસહી, કે ભાઈ વચ્ચે કોઈ બીજું હોય અથવા તો કોઈ દેવ દેવ આવતો જતો હોય, એ લોકોને ખ્યાલ રહે કે હું પણ દર્શન કરવા આવું છું, તો એ લોકો ઓટોમેટિકલી સ્વયં ખસી જાય અને આપણને જગ્યા આપે, અથવા તો બીજું કોઈ આપણને વિઘ્ન ના આપે, તો એટલા માટે આપણે એવા શબ્દ બોલીને આપણે મંદિરજીમાં પ્રવેશ કરીએ છીએ. આ પ્રમાણેનો પણ એક અર્થ આવ્યો છે વિરાગમ ની અંદર. ખ્યાલ આવે છે બધાને?
હા
એટલે એવી કેટલીય બાબતો હોય છે, કેટલીય ઘટના હોય છે, એ પ્રમાણે બધું ધ્યાન રાખીને એ પ્રમાણે ગતિવિધિ જોવામાં આવે છે. બરાબર. હવે આપણે આજે સમય થઈ ગયો છે, એટલે આપણે પછી નેક્સ્ટ ટાઈમ આનું કન્ટિન્યુટી કરીશું. બરાબર. અચ્છા, હવે છે નિયતિબેન કે કોઈ હિનાબેન છે? હા હિનાબેન. અચ્છા, હવે મારે એક મહિના નો ગેપ પર છે. કારણ કે હું સમજો નેક્સ્ટ સન્ડે, મતલબ હું પણ થોડું દિવાળીના હિસાબે ધમાલમાં હોય, અને એના બે સન્ડે હું જાત્રાએ જવાનો છું, એના પછી આવીને પાછો હું ગજપંતા જઈશ, એટલે મારે થોડુંક લગાતાર થોડો પ્રોગ્રામ છે, એના પછી પાછો ચૈતન્ય ધામ જઈશ, એટલે હું લગભગ 15 નવેમ્બર પછી હું પાછો ફ્રી થઈશ એમ, એટલે એ ખ્યાલ મારે. અને મારું એ મારો સુઝાવ એ હતો કે મતલબ કે લાંબો થોડો ગેપ પડી જાય છે, જો જીનેશભાઈ કે મતલબ કે કોઈને જો કોન્ટેક્ટ થઈને એકાદ બે સન્ડે હજી તમે બીજા કોઈ જોડે તમારે પણ દિવાળીનું કે એનું મતલબ વાહ હોય અથવા તો કંઈ પણ હોય ને, તો જીનલ છે ને, જીનલ અથવા તો જીનેશભાઈ કે જે બી હોય, તો જો એક બે તમે મતલબ કે ભલે બીજો કોઈ પાર્ટ કે એ પાર્ટ તો તમે કન્ટિન્યુ રાખો ને, તો તમારો પણ ઓલું છૂટે ના, તો તમે જોઈ લેજો એમ. આમ એક મારા તરફથી મેં તમને સજેશન કર્યું કહેવાનો મતલબ. મારી ખાલી એક જ છે કે મારો કદાચ ભલે મહિનાનો ગેપ પડ્યો, પણ તમારે સમજો તમારે સેટિંગ હોય અને અહીંયા બીજા કોઈને સેટિંગ હોય, તો તમે ગેપ નહીં પાડવા દેતા, તમે મતલબ તમે કન્ટિન્યુ રાખજો, કારણ કે બહુ લાંબો ગેપ પડી જાય ને તો પછી સ્વાધ્યાય નું એક માઇન્ડ બનેલું હોય તો એ તૂટી ના જાય, એટલા માટે કહું છું. બરાબર કે નહીં? મારા થ્રુ પણ મારે કોઈને કેવી હશે તો તમે મને ચોક્કસ કહી શકો છો, તો હું પણ વાત કરી લઈશ એમ કેવાનો મતલબ. જેટલી હશે
અમે જરૂરથી ચેપ્ટર રિવ્યુ કરીશું નરેશભાઈ કરણજી સાથે, સો અમે વચ્ચે ગેપ નહીં આવવા દઈએ.
આપણે બોલી લઈએ.
હા હા, ઉષાબેન બોલશો.
જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું લો. નવા નમો કાર મંત્ર.
તેજીનેન્દ્ર પ્રધાન.
તેજીનેન્દ્ર.